લક્ષણ પર્વ એનો આજે ત્રીજો દિવસ, ઉત્તમ આર્જવ ધર્મની આરાધનાનો દિવસ છે. વ્યવહાર કાળની અપેક્ષાએ આ બધું ક્રમે છે, પણ પ્રણતિમાં મુનિરાજને કેવી રીતે હોય છે? પ્રણતિનો અક્રમ પ્રવાહ છે અને કાળ અપેક્ષાએ આ બધા ક્રમે પ્રવાહ કર્યા છે. કે પહેલે દિવસે ક્રોધ કસાઈથી રહીત ઉત્તમ ક્ષમા, માન કસાઈથી રહીત ઉત્તમ માર્દવ, અને આજે માયા કસાઈથી રહીત ઉત્તમ આર્જવ. એ તો ક્રમ બહારમાં તો કરવો જ પડશે, કારણ કે જેમ કથનમાં કેવી રીતે હોય છે ક્રમ હોય છે, પણ પદાર્થની અંદર, વસ્તુની સ્વરૂપની અંદર અનંત ગુણોનું હોવાપણું કેવું હોય છે? એક સાથે, અને એક સાથે હોવા છતાં એક સાથે કહેવાય નહીં તો શું કરવામાં આવે? ક્રમ માટે સ્યાદવા છે. અનંતનું એક સાથે વર્ણન કરવું અશક્ય છે, તો ક્રમે કરીને એનું વર્ણન કરવામાં આવે છે. તો અહીંયા આપણને, અને અહીંયા પહેલે દિવસે વાત તો કરી છે, ઉત્તમ એટલે કોની વાત લેવાની? સમ્યક દર્શન સહિતની વાત છે. શા માટે સમ્યક દર્શન સહિતની વાત છે ઉત્તમમાં? કે જ્યાં ભિન્નતા થઈ છે ત્યાં એના મર્યાદાની વાત આવે છે. સમ્યક દર્શનમાં કસાઈથી કેવી રીતે થયું છે? જેમ અત્યારના પૂજ્ય ગુરુદેવસિંહની ગાથામાં, સમયસારમાં 19 ગાથા પછી હવે 20, 21 અને 22, બેમાં શું ફરક હતો? ગાથા બે આવી, એમાં 19માં શું હતું? અપ્રતિબોધ, પછી આગળ ક્યાં સુધી, એ કાળની વાત હતી. અને 20, 21, 22માં શુંની વાત છે? અપ્રતિબોધ, ઓળખાય કેવી રીતે, લક્ષણની વાત. બે જુદી છે. ઓલામાં શું હતું? કે આ અજ્ઞાની અપ્રતિબોધ એટલે અજ્ઞાની, એ ક્યાં સુધી રહેશે એ વાત દેખાડે. અને પછી હવે 20, 21, 22માં જે વાત આવી એ શેની વાત આવી? એ ઓળખાય. આ જ્ઞાની છે, અજ્ઞાની છે કેવી રીતે ઓળખાય? બારમાં કોઈ ફિઝિકલી ચેન્જ આવતું હશે? અજ્ઞાની હોય તો કેવો રહેતો હોય? બીમાર રહેતો હોય. અને જ્ઞાની થાય તો કેવા થઈ જાય? નિરોગી થઈ જાય. તો એની વાત આપણને વિશે ચાલે છે. આપણે તો અહીંયા પહેલી વાત લેવી છે કે જે અત્યારના આપણને ચાલે છે એ મુખ્યપણે શું છે, ક્યાં છે? ક્રોધથી રહીત ક્ષમા, માનથી રહીત માર્દવ, માયાથી રહીત આર્જવ, એ બધું લઈને શેની વાત છે? કે તારા જીવનમાં આવા કસાયના પરિણામો થાય છે કે નથી થતા. તો તારું જીવન કેવું હોવું જોઈએ? જેને તું નમસ્કાર મંત્રમાં, આપણે કોઈ પણ જૈન નમસ્કાર મંત્રમાં જેને નમસ્કાર કરીએ એ આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ કહેવા છે. કસાયથી રહીતના માર્ગે છે તો તારા જીવનમાં કે આચારદેવ મુનિરાજ જેવી દશા ન થાય, પણ એની મર્યાદા તો કેમ ન થતી? આ એના માટેનો આ છે. આ 10 લક્ષણ પર્વના આવે એટલે આમ સામાન્યપણે જીવોમાં કેવી ભાવના જાગે, એમ કેવી ભાવના જાગે? આખું વર્ષ કદાચ ન આવતા હોય, પણ આ દિવસોમાં તો ગમે એમ કરીને અભિષેકમાં પહોંચી જશું, પૂજામાં કરશું, ટાઈમ કાઢીને. સારી વાત છે, બહુ જ સારી વાત છે. પણ હવે શું? જીવનમાં જો આ કરવા યોગ્ય કાર્ય માન્યું હોય તો એની ધારા કેમ નથી રહેતી? ખાવાનું આપણે ફેસ્ટિવલના દિવસ હોય એ દિવસે જ હોય ને ખાવાનું, પછી તો ન ખાવાનું હોય ને? નહીં તો ક્યારે ખાવાનું હોય? દરરોજ ગમે એ દિવસ હોય. અને ક્યારે ખાવાનું હોય? અમૃત ચોગડીએ હોય ને. ચોગડિયા તો ખબર છે ને, અમૃત ને લાભ ને શું એવા છે ને, બરોબર? પછી ઓલા કાળ ચોગડીએ તો કોઈ દી ખાવાનું ન હોય ને? હોય, કાળ ચોગડીએ ખાવાનું હોય. શું વાત, એ શું દેખાડે છે? પોતાને જરૂરિયાત લાગી છે તો કાળ ગૌણ થાય છે. તો અહીંયા જો તને જરૂરિયાત લાગી હોય તો પરિસણ છે કે નથી કેમ નથી ફરક પડતો? તને એમ થાય કે આ ભાવના સારી છે કે આ દસ દિવસ, પણ એની હવે શું હોવી જોઈએ? આ 10 દિવસનો કાળ તો નહીં, પર્યુષણ પર્વ એટલે શેના દિવસો છે આ બધા? આરાધનાના, ધર્મની આરાધના, સાધના, ઉપાસના વર્ષના કેટલા દિવસ કરવાની હોય? કેટલા? 10 દિવસ, અને 3 વાર ગણીએ તો 30 દિવસ. વધારે કેટલા હોય? કેટલા ક્યારે કરવાની હોય ધર્મની આરાધના? રોજ કરવાની, પણ ટાઈમ ન મળે તો શું કરે? અમારું મન તો ઘણું છે, ઘણાની પણ આવી કમ્પ્લેન, એમાં મુંબઈ જવાના શું કહેવાય, અતિ વ્યસ્ત, જેને કે ને મરવાની પણ નહીં આવશે. મરણ આવશે તો રાહ જોશું આપણે, એને કહેશે તું જરા જસ્ટ વેઇટ, મારા આટલા કામ હું પતાવી દઈશ. એક વિચિત્રતા છે, ઘણાને એમ થાય કે ના અત્યારના તમારી શું છે, યંગ એજ છે, અમે તો હજી બજી તો લાઈફની અંદર અમે શું થઈએ છીએ, થોડા તૈયાર સેટ થઈએ છીએ, પછી પાછળથી કરશું. એને કે બહુ જ સારી વાત કરી, તને પાછળથી કરવાનું પણ મન થયું ને, એવું આપણે ઊંધું કરીએ. અત્યારના તો ધર્મ કરજે, 50 વર્ષ પછી ધંધો કરજે, તો ન્યાય કેમ ના પાડે? કેમ ના પાડે? જો તને એ લાગ્યું કે કરવા જોઈએ, કારણ કે એને વિશ્વાસ શું છે કે ત્યાં સુધી જીવીશ કે નહીં, એટલે અને ત્યાં જીવીશ તો મારી ફિઝિકલ કે એ કન્ડિશન હશે કે નહીં, એનો અર્થ કે તને તારી પ્રાયોરિટીમાં બધી અનુકૂળતા પહેલાં આ કરવું છે. ફરીથી ફરી બીજાની આપણે વાત નથી કરતા, જૈનમાં પણ આપણે કોની વાત કરીએ છીએ? ગુરુદેવસિંહના જો ભક્ત હોય તો આવો બીજો વિકલ્પ શું કામ આવે? બીજાની વાત બીજા કરતા એની રીતે આપણે એની કોઈ વાત, પણ આપણે એક જો ગુરુદેવસિંહના એક ભક્ત તરીકે જો આપણે આપણને સ્વીકારતા હોઈએ તો જીવનમાં શું હોવું જોઈએ? ગુરુદેવસિંહે જીવનભર જેનું કીધું છે એ કેમ ન થાય? ફરી ફરીને કે ત્યારની વાત ગુરુદેવસિંહના જીવનની જુદી ને એમ નતું માનવું, આ કાંઈ 200-500 વર્ષ પહેલાંની વાત કે ગુરુદેવને કેટલા વર્ષ થયા? કેટલા થયા? 42 વર્ષ થયા, વધારે તો નથી થયા એમના જીવનમાં. એક ફરીને એટલું હોઈ શકે, ફરક શું પડે છે? ફરક શું પડે છે? જે ભાવના આ દિવસોમાં જાગે છે એની પછીનો પરિચય છૂટી જાય છે, અને જ્યાં પરિચય છૂટશે ત્યાં કોઈ દી ધારા નથી થવાની. સ્કૂલમાં ભણતા હતા તો ત્યારે શું થતું હતું? કોલેજમાં કે સ્કૂલ ક્લાસમાં આપણી પાસે હાથમાં શું હોય? ખાલી નોટબુક લઈ કાંઈ લઈને ન જતા હોય, કમસે કમ શું લઈને જતા? હવે ખબર નહીં, દફતર તો હોય પણ એની અંદર શું હોય? ટેક્સ્ટ બુક તો હોય કે નહીં? હવે ખબર નહીં, હોય તો ખરી કે નહીં? લઈ જતા હતા, પછી ત્યાં શું કરતા હતા? દફતરમાં રાખી મૂકતા ટોલું, નહીં તો શું કરતા હતા? ટીચર સમજાવે તો આપણે ખોલીને બેસતા હતા, ઘણાને પોતાની પદ્ધતિ હોય અંડરલાઇન કરતા, એવું કરતા કે નહીં બધું? પછી બહુ ઇમ્પોર્ટન્સ લાગે તો શું લખતા હતા? આઈ લખતા હતા, IMP લખતા હતા. તો કેમ અહીંયા કેમ નથી થતું એવું? કે અહીંયા હું ગુરુદેવસિંહનું પ્રવચન છે સમયસાર શાસ્ત્ર લઈ અને ખરેખર તો હું મારા ઘરનું લાવીશ, જેમાં મને મારા ભાવોની ઉત્કર્ષતા લાગશે એની અંડરલાઇન કરીશ. ગુરુદેવસિંહે કોઈ શબ્દનો એવો અર્થ કર્યો કે મેં કોઈ દી વિચાર્યું નહીં હું લખીશ. એઝ ગુડ એઝ કાલે કીધું એમ ગુરુદેવસિંહની આ શું છે? શું છે? આ કોલેજ છે. જેવું ન્યાય કર્યું તું એવું જો કરશું તો જીવનમાં નિશ્ચિત આપણને આત્માની નિકટતા લાગ્યા વગર રહેશે. પણ શું કરવું પડશે? શું કરવું પડશે? પરિચય. જે અહીંયા આપણે 10 દિવસ સાંભળવો, અથવા જ્યારે પણ શનિ રવિ જ્યારે સાંભળતા હોય, પછી પણ નિરંતર જીવનમાં શું હોવી જોઈએ એનું. અને એટલા માટે 4થી ગાથામાં 3 શબ્દો આપ્યા છે આપણને કુંદ કુંદ આચાર્ય દેવે, શ્રુત, પરિચિત, અનુભૂત. શ્રુતમાં કોણ લેવું? સાંભળવું અને વાંચવું, બે. ગુરુની વાણી સાંભળી છે અને જીન વાણીને વાંચી, પણ એનાથી આગળ આપણને આચાર્ય દેવે શું કીધું? એને સાંભળવામાં પછી આગળ પરિચય કરજે. મેં શું સાંભળ્યું, શું મેં વાંચ્યું, એની ઉપરની શું થવી જોઈએ? વિચારણા. અને એ જ વાત કોઈને હજી જોવી હોય તો 38 ગાથામાં શું શબ્દ વાપરો છો? પહેલીમાં અનાદિનો કેવો હતો? અનાદિ મોહન અજ્ઞાનને કારણે અત્યંત અપ્રતિભૂત હતો. 38 ગાથા ટીકાની પહેલી જ લાઈન છે. અને એને કોણ મેરા? વિરક્ત ગુરુ મળતા નિરંતર સમજાવવામાં આવતા, એ શબ્દ છે. તો નિરંતર કોઈ જ્ઞાની ગુરુ પણ ગ્રસ્ત હોય તો પણ 24 કલાક સમજાવે એવું, અને કદાચ સમજાવવા બેસે તો આપણો ઉપયોગ નથી રહેવાનો, એ બે વાત છે. તો ત્યાં છતાં પણ નિરંતર શબ્દ કેમ વાપરો? જો આ એક ફરીથી ગુજરાતીમાં કહીએ, આપણું ગમે એવું ભાષા જ્ઞાન હશે, ડાપણ કરવા રહેશું, એનો અર્થ નહીં કાઢી શકીએ. ગુરુદેવસિંહ એનો શું અર્થ કાઢ્યો? કે જે વાત શ્રવણમાં આવી છે, વાંચવામાં આવી છે, એ નિરંતર એની વિચારવામાં આવી છે. નહીંતર મન મહિનાનું સાર્થક પણ શું છે? 5 ઇન્દ્રિય ઉપરાંત શું મળ્યું છે? એક મન મળ્યું છે કે નહીં? અને 5 ઇન્દ્રિયમાં પણ સૌથી છેલ્લે કઈ મળે છે ઇન્દ્રિય? 5 ઇન્દ્રિયમાં સૌથી છેલ્લી કઈ મળે છે? 5 ઇન્દ્રિયમાં કર્ણેન્દ્રિય મળે છે. જે છેલ્લી મળે ને એ વધારે વેલ્યુબલ હશે, સામાન્યપણે હોય કે નહીં? જે છેલ્લું હોય કેવું હોય છે? વધારે કિંમતી હોય છે. તો 5 ઇન્દ્રિયમાં કર્ણ મળે છે તો એ સેના માટે છે? જીનવાણી સાંભળવા માટે છે. આપણે પાપના વિષયોના એને સાંભળવામાં ઉપયોગ કરશું આપણે, પણ અહીંયા ક્યારેય જીનવાણીમાં. અને એ પછી શું મળતું હોય છે આપણને? મન. મન સેના માટે હોય છે? વિવેક માટે, સાચા ખોટાના નિર્ણયને માટે હોય છે. 5 ઇન્દ્રિય તો ખાલી આપણને શું આપશે? એક જેને કહીએ એક માહિતી કહેવાય, ઇન્ફોર્મેશન આપશે, આ આવું છે. સ્પર્શેન્દ્રિય આપણને એક શું આપશે? ઇન્ફોર્મેશન શું આપશે? આ ઠંડુ છે, આ ગરમ છે. હવે આ અત્યારના ઠંડુ સારું કે ગરમ સારું એ કોણ નિર્ણય કરશે? મનના નિમિત્તે. કે ભાઈ શિયાળો છે તો અત્યારના ગરમ ખાજે તું, અત્યારના ઉનાળો છે તો કંઈ ઠંડીનું ફૂલ. પણ એ નિર્ણય કરનાર તો આપણે શેમાં મનનો ઉપયોગ શેમાં કરીએ છીએ? બે વિચારી લેવું, છેલ્લે મળતી કર્ણેન્દ્રિય અને એના પછી મળતું મન શેમાં ઉપયોગ કરીએ છીએ આપણે? 12માં નિરર્થક વિચારોમાં ઉપયોગ લગાવી દઈએ છીએ ને એમાંય પાછું નહીં. અમને તો શું જોઈએ? 24 અવર શું મળવું જોઈએ? મોબાઈલમાં શું આવે? શું આવે? એલર્ટ આવે. અહીંયા દુનિયામાં બન્યું નથી ને નેક્સ્ટ મોમેન્ટ મને ખબર પડી. વાહ, સરસ. આટલી બધી જગતની તને, જગતમાં શું થયું એ તને જાણવું છે, મારી પણતીમાં શું બને છે એ કોઈ દી વિચારવું નથી. જગતનું જાણીને પણ તારા હાથમાં શું આવવાનું છે? આ દેશે આમ કરવું જોઈએ અને આમ કરવું જોઈએ એ વિચારીને, એની બીજાની નહીં, આપણામાં વિચારીને શું કરવાનું? બહુ જ ગંભીરતાથી આ એક મહાપુરુષ આપણને આપણા જીવનમાં, ઘણાને તો પ્રત્યક્ષપણે અને જેને નથી મળ્યા પણ એક પરોક્ષપણે, એક પ્રત્યક્ષ જેવા આપણને જો લાગ્યા હોય તો આપણું જીવન કેવું હોવું જોઈએ? આ 10 દિવસ માટે કોઈ માટેની વાત નથી, આપણા બધા માટેની વાત છે કે આવી એક ભાવના થાય છે. ઘણાને કે અમને મન તો થાય છે, કરીએ તો છીએ, પણ શું છે પછી આગળ વધાતું નથી ગુરુદેવનું. કારણ કે મૂળ પાયામાં શું ખામી રહેશે? 10 દિવસનો ઉત્સાહ છે પણ પછી પરિણમનનો પુરુષાર્થ નથી. છે 10 દિવસનો ઉત્સાહ તો છે, ગમે તેમ કરીને આવી જતા હોય, પહોંચી વળ્યા સવાર સાંજ પ્રતિક્રમણ ને બધામાં પણ પહોંચી જતા હોઈએ છીએ, પણ જીવનમાં આ એક ખાલી પાણીના ઉછાળા નહીં, પાણીનો પ્રવાહ જોશે. પાણીનો ઉછાળો જેમ વરસાદ આવ્યો હોય, પૂર આવે, 2 કલાક પછી કેવું થાય એવું ને એવું એ જોતું નથી. અહીંયા તો નિરંતર પાણીનું કેવું કહેવાય છે? વેતું પાણી. તો જીવનમાં સાંભળવા સાથે હવે શું કરવા જેવું છે? પરિચય વધારવા જેવું છે. નિરંતર મને કદાચ ભોજન નહીં મળે તો ચાલશે, પણ ગુરુવાણીનું મને ભોજન પાન કરવું છે મારે. એક દિવસ કદાચ ન મળ્યું, કદાચ વહેલું મોડું મળ્યું, કદાચ ગરમા ગરમ ન મળ્યું, ઠંડુ મળ્યું, તો શું થશે? ખેદ થશે. ક્યારે એમ કેમ ન થાય કે ઓહો, આજે મને ગુરુવાણી દ્વારા મને ચૈતન્ય રસનું પાન કરવાનો મને અવસર ન મળ્યો, તો એવો એને ખેદ થવો જોઈએ. તો જીવનમાં જે કોઈ પ્રકાર, જ્યાં પ્રકાર ફરીથી આ માર્ગ એવો નથી કે અશક્ય છે. પોતાની વાત પોતાને ન સમજાય, પોતાની વાત પોતાને ન સમજાય એનું જેવું બીજું આશ્ચર્ય શું હશે? જરૂરિયાત શું છે? જરૂરિયાત શું છે કે જે પેલું આપણને સાંભળવાનું વાંચવાનું મન થતું હોય તો એનાથી આગળ હવે શું કરવા જેવું છે? એક પરિચય વધારવા જેવો છે. શરૂઆત ભલે ન હોય તો કમસે કમ શું 24 કલાકમાંથી આત્મહિતને માટે અડધો કલાક પણ નહીં કાઢી શકીએ? વગર પ્રયોજનના કાર્યને માટે ગપ્પા મારવા બેસી જશે, કેટલા કલાક નીકળી જશે કોઈ ખબર નથી પડે. ગુજરાતી મેને શું કહે ખબર, શું કહેવાય? ગપ્પા મારવા બેસી ગયા કલાક બે, શું કર્યું? પંચાત કરતા બીજું શું છે? ખાલી થૂંક ઉડાડ્યું મોઢામાં, બાકી કાંઈ બીજું કામ નથી કર્યું. એમ અહીંયા જીવનમાં એ ગુજરાતીમાં શું, એક ગાંઠ બાંધી લઈ કે આ એક અવસરે આ વખતના એક પર્યુષણ પર્વમાં કંઈક મારા આત્મને હિત થાય એવો મેં કંઈક નિર્ણય એ કર્યો છે. તો આજે આર્જવ ધર્મ ફરીથી ત્રણેયની આપણે જો ક્રમશઃ વાત લઈએ કે આપણા જીવનની અંદર ક્રોધ આપણે કરીએ છીએ કે નથી કરતા, માન કરીએ છીએ કે નથી કરતા, આજે આર્જવ એટલે માયા એ કરીએ છીએ નહીં. સામાન્ય જગતના છે એની વાત નથી, બીજી રીતના કેવા છે, ઘણા એવા હોય શાંત હોય કે ભાઈ એને કોઈ દી ઊંચા અવાજે બોલતા જોયા નથી, એ શાંત હોઈ શકે નહીં. અહીંયા જૈન દર્શનનું ક્રોધ માન માયા શું કોને કહેવાય? મને મારો આત્મા રુચતો નથી, આત્માની વાત મને ગમતી નથી, એનો અર્થ કે તને આત્મા પ્રત્યે ક્રોધ છે. સામાન્યપણે જેના પ્રત્યે ક્રોધ હોય એનું શું થાય? એને દરરોજ એ વસ્તુ જે ચાલો ખાવાનું જે ભાવતું ન હોય એ દરરોજ ખાશું ને એમ ને, જે માણસ ગમતો ન હોય એને દરરોજ મળશું ને, તો શું કરશું? ક્રોધ એ શું દેખાડે છે? એના પ્રત્યે રુચિનો અભાવ. અને જો રુચિનો અભાવ છે જેના પ્રત્યે અણગમો છે, એને દિવસના કેટલી વાર યાદ કરશું, કેટલી વાર એને મળશું, કેટલી વાર એના વિશે વાંચશું કે વિચારશું? તો વિચારવું જેવું છે. ફરીથી જો મને આત્મા સંબંધીનું વાંચવાનું વિચારવાનું સાંભળવાનું ગમતું નથી તો એનો અર્થ થયો કે મને કોના પ્રત્યે ક્રોધ છે? કોના પ્રત્યે ક્રોધ છે? પોતાના પ્રત્યે ક્રોધ છે. અરે પોતાના પ્રત્યે ક્રોધ હોત તો 24 કલાક શરીરમાં કેમ મમતા કરીને બેઠા? એક ગુરુદેવે આ એક સરસ કીધું, એક શું કીધું, જેને જેનામાં એક પણું લાગશે એને છૂટવાનું કોઈ દી મન નહીં થાય. એને જેમાં જેને શું લાગશે, એક પણું એટલે એકત્વ, મારા પણ આજે આવ્યું હતું ને, આ મારું ને હું એનો પરસ્પર બે આવતું હતું ને, જ્યાં મારા પણું એકત્વ પણું સ્વામિત્વ પણું કરતા પણું માયનું, એનેથી ક્યારેય છૂટવું ગમશે નહીં. એટલા માટે ત્રણ આવ્યા હતા ને, સચિત અચિતને મિશ્રણ બધા કહેવા હતા ને, ક્યારે આમ વિચાર આવ્યો કંઈક એમાં શું લખ્યું આજના પ્રવચનનું? શું હતું ત્રણ? શું હતું એ તો હતા, પછી બીજું શું હતું? કાળ ત્રણ કે આવ્યા હતા, પૂર્વે મારું હતું, અત્યારના છે અને ભવિષ્યમાં હશે ને, રહેશે, એ બધી હતું ને, ત્રણેય વાત હતી. એ રીતે એમાં વિચારી લે તો પ્રતિક્રમણ આવી ગયા, આલોચના આવી ગયા અને પ્રત્યય. કારણ કે પ્રતિક્રમણ કોના હોય બોલીએ છીએ ને, પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું, તો ભૂતકાળના દોષથી પાછા હરવું એનું નામ શું કહેવાય? પ્રતિક્રમણ. વર્તમાનના દોષથી પાછા હટવું એનું નામ આલોચના. અને ભવિષ્યમાં એવા દોષ નહીં કરવું એવો વર્તમાનનો નિર્ણય તેનું નામ શું કહેવાય? એવું નહીં કે ભવિષ્યમાં કરીશ ને પછી એનો ત્યાગ કરી, એમ નહીં, હું ભવિષ્યમાં નહીં કરું એનો. તો ક્યારે પણ ફરીથી પ્રશ્ન ન થયો કે ભૂતકાળમાં મારું હતું કે નહીં મને ખબર નથી, બરાબર ને, અને ભવિષ્યમાં મને મળશે કે નહીં એનું મને, તો કેવી રીતે મારું આ હતું ને આ મારું ભવિષ્યમાં મારું હશે એમ કેમ આવ્યું? વર્તમાન તો મારું બરાબર છે, પણ ભૂતકાળમાં મેળ્યું તો આપણને ખબર છે નથી ખબર ને? આજ કેવું પડશે, જીવનમાં ભય તને ખબર નથી એટલે આ પરમાણુ ભલે નથી પણ આ પરમાણુ જીવા પરમાણુમાં પણ તને તારી રૂચિ હશે જ. એક લાડવો તને ભાવે છે એનો અર્થ કેટલા લાડવા ભાવે છે, પાંચ કે સાત? અત્યારે એક લાડવો ભાવે છે અથવા એક લાડવો ખાઉં છું એટલો અર્થ કે મને કેટલા ભાવે છે? ભાવે એટલે જેટલા છે, પણ ખાય ભલે એક ખાવ પણ ભાવવામાં તો રૂચિમાં. અને એટલા માટે રૂચિ ક્યારેય કાળભેદ કરે નહીં, રૂચિ ક્યારેય ક્ષેત્રભેદ કરે નહીં. રૂચિ વર્તમાનની છે એનો અર્થ કે એવા રૂપે પરણવેલા પરમાણુ પણ તને રૂચતા હતા અને ભવિષ્યમાં પણ આવા પરમાણુ મને રહેશે મળશે એવી સાથે તૃષ્ણા પણ હોય છે. તો અહીંયા ફરીથી આપણે તો ક્રોધ ઉપર ચાલતા કે આત્મા મને રૂચતો નથી એનો અર્થ થયો કે મને આત્મા પ્રત્યેનો શું છે, ક્રોધ છે. બારમાં કદાચ કોઈના પ્રત્યે ગુસ્સો ન કરતો એવા શાંત પરિણામી હોઈ શકે. જૈન દર્શન એ કસાયની મંદતાના પુણ્યના ભાવથી આગળ કંઈક એક વિતરાગતારૂપ ક્ષમા તરફ આપણને લઈ જાય. બહુ જ વિચારવા જેવું છે, કોઈ આત્મા રૂચતો નથી, ગમતો નથી, સુહાતો નથી એનો અર્થ કે મને આત્મા પ્રત્યે ક્રોધ છે. બીજું માન આપણને છે કે નહીં, આત્માનું, આત્માનું શું છે માન? તો કોનું હોય? સંયોગનું હોય, અનુકૂળ સામગ્રી હોય, બહારમાં વેલ્થ સારી હોય, હેલ્થ સારી હોય, બધાને હોય છે ને. તને સંયોગોનું જો અધિકતા છે સમજી લેજે આત્માનું તું શું કરે છે, અપમાન કરે છે. સંયોગના અભિમાનમાં સ્વભાવનું તું અપમાન કરે છે. જગતની અંદર જે આપણા બહુ જ રિસ્પેક્ટેબલ, જેને કહે ને હોનરેબલ હોય, કોઈ માતા પિતા પ્રત્યે કોઈ બોલવા જાય તો શું કહેશું આપણે, લૌકિકતામાં પણ શું કહેશું, શું તારે જે કેવું મને કહેજે, મારા માતા પિતા વચ્ચે એને એક શબ્દ પણ બોલતો. એક લૌકિકતામાં એના પ્રત્યેની જો તને અધિકતા હોય તો જે મને આત્મહિતના નિમિત્તો છે એના પ્રત્યેનું તને બહુમાન કેમ નથી આવતું? કે જીવનમાં જેને દરરોજ પહેલું જ મારા માટે એ સાચા દેવશાસ્ત્ર ગુરુ હોય એવું સવારના સ્મરણ કર્યું નહીં, એના હું પ્રત્યક્ષ દર્શન, ભલે પરોક્ષ એની સ્થાપના, પણ એમના પરોક્ષમાં હું પ્રત્યક્ષપણે દર્શન કરવા કેમ નહીં જાઉં, એ વાણી સાંભળવા હું કેમ નહીં જાય? જગતમાં જો એની અધિકતા લાગી છે તોની વાત છે. સવારના ઉઠીને નમસ્કાર મંત્ર તો બોલી લઈએ છીએ તો એના દર્શન કરવાનો ભાવ કેમ નથી આવતો? અને જો આ રીતે જગતમાં બીજા સંયોગોની અધિકતા લાગી, નહીં દુકાનમાં મોડું થાય, ઓફિસમાં મોડા જાય તો શું થશે, નુકસાન થશે કે ફાયદો થશે? બહુ પ્રેક્ટિકલ, બધા કે પ્રેક્ટિકલ, થિયરી નહીં પ્રેક્ટિકલ. ઓફિસમાં મોડા જઈએ તો શું થાય, નુકસાન જાય કે લાભ? ના, કાંઈક તો બોલવું પડશે, કાંઈક તો થાય. પ્રેક્ટિકલ વાત કરવાની, જીવનમાં એક નિશ્ચિત કરી લેવું. જો આનો પણ હજી તને નિર્ણય નથી તો જૈન દર્શનના વસ્તુ સ્વરૂપના ચૈતન્યની વાત દૂર રહી, તને પુણ્ય પાપનો વિશ્વાસ નથી. દ્રવ્યાનું યોગ નહીં, તને હજી કર્ણાનું યોગમાં પણ વિશ્વાસ નથી. તને ક્યારે પણ બાઈની મહેનત, બાઈના વિકલ્પોથી મળવાનું છે કે પૂર્વના પુનના ઉદયથી મળવાનું છે? જે કાંઈ અનુકૂળતા, પૈસા આદિ જે કાંઈ સંયોગો છે સેનાથી મળવા, વર્તમાનના વિકલ્પોથી, વર્તમાનના પરિણામથી કે પૂર્વના ઉદયથી? જીવનમાં ક્યારે પણ આત્મહિતને એક ક્ષણ માટે પણ ગૌણ કરીશ નહીં. ઉદયાદિન સંયોગ થવાના છે, આયુષ્યાદિન શરીર રહેવાનું છે, અને તારે શું હવે કરવું છે? આ સંયોગ કોને આધીન રહેવાના છે? આપણી ઈચ્છાને આધીન કે ઉદયાધીન છે? સાતા અસાતાના એને ઉદયાધીન છે. અને શરીર ક્યાં સુધી ટકવાનું છે? આયુષ્ય સેના માટે નહીં કરીએ? તો જીવનમાં આત્મા પ્રત્યેનું એવું બહુમાન આવે કે બીજા સંયોગો પ્રત્યે આપણો ઉપયોગ જ ન જાય, નહીં તો સમજી લેવું હું આત્માનું શું કરું છું, અપમાન. અરે જેનું બહુમાન તીર્થંકર દેવોથી લઈને આચાર્યો મુનિરાજ જ્ઞાનીઓ બધા કરે એનું હું શું કરું છું? અપમાન કરું છું. અને આજના દિવસે માયા કસા એટલે શું? માયા કસા એટલે શું? જેને આપણે કહે ને પ્રપંચ કરીએ છીએ, કપટ કરે છે, એક રીતે વિચારે આ ખાલી એક કસાય હશે પણ એને સિદ્ધ કરવા માટે બીજા કસાયો ઊભા થતા હોય. આજે મારે કોઈ માયા રચવી છે, કોકને કાંઈક બોલવું છે ને અંદરમાં કાંઈક વિચારવું. બોલવામાં તો સારી વાત કરે અને અંદરમાં તો કાંઈક અંદર વિચારે મારો લાગ આવશે, કાંઈ ઊંધું કરવું છે. તો એ પ્રગટ ન થાય એના માટે આપણે શું કરશું? અસત્ય બોલશું. એક માયાને સાચવવા માટે અસત્ય બોલશું. કોઈ કદાચ કહી જશે તો એના ઉપર ક્રોધ કરશું, અને કદાચ માયાથી નહીં તે વખતના પુનના ઉદયથી એમાં સફળતા મળી તો અભિમાન કરશું. એક કસાયની પાછળ કેવા કરીએ છીએ આપણે? બીજા કસાયોને જન્મ આપીએ છીએ. તો જીવનમાં એ આજે સરસ એ ધ્યાનત્ર એની વાત ધ્યાનત્રની એમાં આમાં એને આ જે અર્ઘ બોલીએ છીએ ને એમાં શું શબ્દ આવ્યો હતો કે ક્યારે પણ વર્તમાન માયાથી મને બાયમાં સફળતા મળતી નથી. એ ધ્યાનત્રાયજીનું છે એમાં. અને જે આ છે માયા કસાઈ કેના જેવું છે, એક અંગારસી શબ્દ આવ્યો હતો ને, અને સરસ જે હોય જેના સરળ પરિણામ એ કહેવાય છે આરસી સમાન, કાચનો અરીસો જે પ્લેન મિરર હોય એના જેવું છે. અને આ માયા કસાય કેવું છે? અગ્નિ જેમ બાળે એમ, જેને એક માયા રચવી છે એને એના પરિણામનો વિચાર કરી જાઓ કેટલી અંદરમાં ચિંતા રહ્યા કરશે. આ મારું સિક્રેટ છે એ કદાચ ઉઘાડું પડી જશે તો શું થશે? નિરંતર એનું શું હશે? ચિંતાથી હૃદય બળતું હશે. એને અહીંયા કહે છે કે જેવું છે, અરે કોઈ મારા દોસ્તને કહે તો શું કરવું? તે ઉપકાર કર્યો, મારો દોષ મને નહોતો દેખાતો અને તને દેખાણો, તે મારા ઉપર શું કર્યું છે? ઉપકાર કર્યો છે. શા માટે કોઈના પ્રત્યે એ દ્વેષભાવ કરીને કરીએ? અને તો એ માયા કસાય એમાં કપટ કરી અસત્ય સેવશું પ્રગટ. અને એમાં પણ એક સરસ કીધું છે, વર્તમાન પાપના પરિણામથી માયા કરશું અને પુનનો ઉદય હશે તો અનુકૂળતા મળશે. બે રીતે છે, શું થશે? બે નુકસાન શું ગયું? પુણ્ય વપરાઈ ગયું, પાપની લોન બાંધી છે અને આપણે હર્ષિત થઈએ છીએ. બારમાં જે અનુકૂળતા મળી એ શેના કારણે મળી છે? માયા કસાય કર્યો, પાપ કર્યો એનાથી મળી છે? પૂર્વના તો હર સમયે શું થાય છે? અનુકૂળતા મળે છે. શું વિચારવા જેવું છે? પુણ્યની ડબ્બીમાં કાંઈક થોડું લઈને આવ્યા છે, ડબ્બીમાં પુણ્ય, એ શું થતું જાય છે? વપરાતું જાય છે અને નવી પાપની લોન હું લેતો જાઉં છું. ભવિષ્ય શું થવાનું છે મારું જીવનમાં? ક્યારે પણ અરે પુણના ઉદયથી મેળવેલું ભોગવા જેટલો સમય નથી છે જીવનમાં. જેટલું છે એટલું ભોગવા જેટલો કોઈ ભોગવવા જેવું છે એમ નહીં, પણ નથી તો તે મળ્યું શું? આપણા હાથમાં આવ્યું શું આપણને? તો અહીંયા એક આરજવ આ રીતે આપણા જીવનના ચારેય કસાઈની વાત લઈ સત્યની પણ વાત આવશે, અને પછી જે આવશે સંયમ તપ ત્યાગ એ બધું કેવું છે, ચારિત્ર સંબંધી ઉત્કર્ષતાની એ વાત કરજે. જીવનમાં ક્યારે પણ રાગના વિષયો ફેલાય એવું જીવન કરીશ નહીં, સંયમમય જીવન કરજે. બારમાં સંયમમય કોઈ જીવે તો કેવા કહેતા? સાવ મૂર્ખો છે, મળ્યું છે પણ એન્જોય કરતો નથી. અરે એન્જોય શું છે? પાપના આમંત્રણ છે બધા. તો એ જીવનમાં ચાલે છે. તો એ રીતે આરાધના જો ફરીને એક આ મુનિરાજને ઉત્કૃષ્ટપણાની વાત આપણને કરે છે, અને એના દ્વારા આપણા જીવનમાં પણ આપણે આપણી મર્યાદા કરીને જીવનમાં ઉતારવા એ જેવું છે. તો એનો આજે આર્જવનો કોઈ પણ માયા કરીને શું અંતે મળવાનું છે? પ્રમા મળવાનું તો ઉદયાધીન છે, એ માયાથી કાંઈ પણ ફળ મળવાનું એ નથી. ખબર નહીં કાંઈક કાંઈ પોતાને શું છે અનુકૂળ પડે એવી કહેવતો બનાવી લીધી અથવા માની લીધી ને, સીધી આંગળીએ, બરોબર ને? શું કરીએ છીએ આપણે? શું કરીએ આમ કહીને પણ શું કરીએ છીએ? કોની અનુમોદના કરીએ છીએ? માયા કસાઈને કહીને આડું બધું. અરે માયાના ગુરદેશી શું કહે, માયાના પરિણામમાં શું થવાનું છે? આડોડાય. સાવ ગુજરાતીમાં કહીએ તો માયા માટે કયો શબ્દ આવે છે? આડોડાય. એટલે શું આડોડાય? એટલે શું? આડું જ બોલે, આડું જે સત્ય હોય ને, સાચું હોય ને, એનાથી શું કરે? એને ટેઢું કહીએ ને, ટેઢું કરીને આડું. અરે એવા માયાના આડાડોડાયના પરિણામ થયા તો તને આત્મામાં તો વિપરીતતા થશે, શરીર પણ એવું આડું મળશે તને. એ તિર્યંશ ગતિ એ સેના નિમિત્તે છે? મુખ્ય સેના નિમિત્તે? માયા કસાયના. અરે સપનામાં પણ માને, અને એના માટે ફરીથી જો જેવું વસ્તુ સ્વરૂપ છે એનાથી વિપરીતપણે આડું, હું જ્ઞાનમય ભગવાન આત્મા છું, એની જગ્યાએ પોતાને કેવા રૂપે માનીએ છીએ? હું સંયોગ રૂપે છે, શરીર રૂપે, એ રાગ રૂપે છે. એનો અર્થ શું થયો? મેં શું કરી છે? આડોડાય કરી છે, માયા કરું છું. જીવનમાં એમ ન વિચારું અમારું સીધું સાદું સરળ જીવન છે એમ નહીં, નિરંતર ક્રોધ પણ કરીએ છીએ, માન કસાય પણ સંયોગની અધિકતા કરીએ છીએ, અને સ્વભાવને વિપરીત માનીને માયા કસાય પણ એ કરીએ છીએ. અને એની જ વાત આપણને અહીંયા સમયસારમાં ગુરદેશીની 19મી ગાથા અને એના પછી કળશ અને હવે જે આવી છે એમાં એક બહુ સામ સામે બંને છે, હું એનો હતો અને એ મારા, બે પરસ્પર. અને બે પરસ્પરને કરીને શું આવતું હતું બેનો અર્થ? હું એનો એ મારા, ભૂતકાળમાં હતું અત્યારના છે અને ભવિષ્યમાં રહેશે, એમ કહીને શું કરવું હતું? આ એકત્વનો પ્રકાર કીધો. એકત્વમાં શું હોય છે કે એ મારા પણ હું એના, અને એકત્વ છે જ્યાં એકત્વ છે ત્યાં શું છે? મમત્વ છે. ત્યાં જ કર્તૃત્વ છે, ત્યાં જ સ્વામિત્વ છે, ત્યાં જ ભોગતૃત્વ છે. તો એ આપણને ભલે એક સામાન્ય ગાથાઓ લાગતી હોય કે આ બધા ત્રણમાં તો શું છે, આ બધું તો આપણે સ્ટેજને ઓળંગી ગયા છે ને, હવે તો સેનાથી? એવું નથી. એક વિચાર જે આચાર દેવની એ ગાથાઓ છે આપણા જીવનમાં એ મહા મહા ઉપકારી ગાથાઓ છે. અને એના માટે પછી શબ્દ શું આપ્યો છે? યથાર્થ આત્મવિકલ્પ આવો સમૂઢ જીવ આચરે. શબ્દ શું આપ્યો છે? અયથાર્થ આત્મવિકલ્પ. જો શબ્દ છે ને 19, 20, 21, 22 ગાથામાં શબ્દ શું આપ્યો છે? 22મી ગાથામાં એ છે, એમાં શબ્દ આવો કેમ વાપરો? અયથાર્થ પાછો આત્મ અને ખાલી વિકલ્પ નહીં, ખાલી વિકલ્પ તો શું થાત? એ તો અસ્થિરતાનો પણ હોઈ શકે. અહીંયા આત્મ એટલે પોતાપણાનો વિકલ્પ એટલે અભિપ્રાય. કારણ કે આ કોની વાત છે? અસ્થિરતાના માટેની વાત છે કે મિથ્યાત્વના વિપરીત અભિપ્રાયની વાત? અને એટલા માટે કયો શબ્દ વાપરો છે? આત્મવિકલ્પ પછી અયથાર્થ, પણ પોતાપણાનો અભિપ્રાય. અને કેવો છે? અયથાર્થ, સાચો નથી. જેવું તારું જ્ઞાન સ્વરૂપ છે એવું તે સ્વીકાર્યું નથી. અને એના માટે શબ્દ શું છે? મૂઢ જીવ. અને એના માટે જયચંદજીએ ત્રણ અર્થ લખ્યા. વાંચ્યા તને ત્રણ ક્યાં છે? તે મોહી છે, અજ્ઞાની છે અને મૂઢ છે. ત્રણ શબ્દ છે, મોહી, મૂઢ અને અજ્ઞાની. અને બંધ અધિકારમાં પણ હું બીજા જીવને મારું, બીજા મને, એમાં પણ આવા શબ્દો છે. તે મોહી જીવ છે, મૂઢ છે, સાચા ખોટાનો નિર્ણય નથી, એનું નામ અજ્ઞાન. અને એની પછીની બીજી લાઈનમાં શું છે 22 ગાથાની? ભૂતાર્થને જાણેલ. એવું શબ્દ? શું શબ્દ છે? તો કાંઈ યાદ આવ્યું? કાંઈ 19 ગાથાએ પહોંચી ગયા પણ 11મી ગાથા. 11મી ગાથામાં શું વ્યાખ્યા કરી છે નાની કોને? ભૂતાર્થને આશ્રિત જીવસુ દ્રષ્ટિ નિશ્ચય છે ને, ત્યાં ભૂતાર્થની વાત છે ને. તો અહીંયા ભૂતા અને આ બધા તત્વો કેવા છે? જે બધા સંયોગો સચિત હોય, અચિત હોય, મિશ્ર, એ બધા કેવા છે? અભૂતાર્થ છે. મારા અસ્તિત્વમાં, મારા સ્વરૂપમાં એ નથી. આ બધી ગાથાઓ છે ને કોઈ એમ અઘરી ન માનવી. જીવનમાં 24 કલાક પોતે પોતાના અસ્તિત્વને ભૂલીને, ફરીથી આપણે કોઈ નાસ્તિક નથી, ક્યાંક આપણું હોવાપણું તો હું છું એટલું તો બધા સ્વીકારતા હશો ને, હું નથી એમ કોઈ કહેતો, ચલો કોઈ કહે આપણો થોડો વિષય રહી ગયો સાઈડમાં, પણ હું નથી એમ કોઈ કહેતો શું માનું, સાચું ખોટું? હું નથી એમ કોઈ કહે સાચું માનું ખોટું માનું? ખોટું. કેમ? હું નથી એમાં શું છે? તમે આપણે બહુ પરિચય કોઈ ને નાસ્તિક વાળાને પૂછજો કે તમે હું છું માનો છીએ તો મમતા છે તમારો, શું છે એ મોહ છે તમને, એ તમારે એ માયા છે તમારી, હું છું એ માયા કરી, હું નથી હું નથી એમ સરસ ને, એમાં શું વાંધો? હું નથી એમ કોઈ કહે તો વિપરીતતા શું છે એમાં? હું નથી એવો નિર્ણય કરનાર કોણ છે? પેલું હું નથી તેમ કીધું ને, તો એ ક્યાંક ક્યાંક હોવાપણામાં એ નક્કી કર્યું કે નહીં, અને હું શબ્દ, હું શબ્દ એ ક્યાંથી આવ્યો? હું જેને વ્યાકરણની ભાષામાં કહીએ, હું કોને કહેવાય વ્યાકરણની ભાષામાં? સર્વનામ. સર્વનામ. અને સર્વનામ ક્યારે વપરાય? બધું ભેણા ભૂલી ગયા ને, નામની જગ્યાએ વપરાતો શબ્દ એનું નામ સર્વનામ. અને નામ ક્યાં વપરાય? કોઈ વસ્તુને ઓળખવા માટે એક શબ્દ દેવામાં આવ્યો. સિમ્પલ લિંક વિચારશો ને તો ખબર પડશે, હું નથી હું શબ્દ એ કોઈકની હયાતીને સૂચવે છે. તો ફરીથી આપણે ક્યાંક હું પણ તો માનીએ છીએ, હું છું એટલું તો માને, ફરક શું પડ્યો? હું છું એમ જ્ઞાની પણ માને છે, હું છું એમ આપણે પણ માનીએ છીએ, ફરક શું પડ્યો? ફરક એ મોટો પડે છે કે જે તારું હોવાપણું છે ત્યાં તે હું પણ માન્યું નથી, અને જ્યાં તારું હોવાપણું નથી ત્યાં તે. કેવી રીતે ખબર પડે આ મારું હોવાપણું છે કે નથી? આ ફરી ફરીને બધા ન્યાયો ગુરુદેવસિંહના પ્રવચનમાં આવ્યા છે. આપણું ધ્યાન નથી જતું એ આપણો દોષ છે. ગુરુદેવસિંહના પ્રવચનોમાં બધા ક્યારે ન સમજ, ગુરુદેવ ભેણાનો તો એમ નથી, જે આપણે ભેણા ને એના કરતાં ઘણું સારું ભેણા છે. જીવનમાં એક ન્યાયથી કહો, તત્વથી કહો, અનુભવથી કહો, આગમથી કહો, કઈ રીતથી ગુરુદેવ બાકી રાખ્યું છે, પણ શું છે ફરી ફરીને મૂળ પાયો શું થઈ જાય છે? વાંચવું નથી, પરિચય કરવો નથી, અને નથી સમજાતું એ ફરિયાદ કરવી છે. વાંચવું કે સાંભળવું નથી, પરિચય કરવો નથી, અને પછી શું આવે છે? અરે સ્કૂલમાં ને એમાંય વર્ષનો પરિચય કર્યો ને ત્યારે એક સ્ટાન્ડર્ડ પાસ કર્યું હતું આપણે, તો અહીંયા વર્ષમાં આપણે કેટલા દિવસ આપણે અહીંયા ઘરે ક્યાંય પણ શું પરિચય કર્યો? તો ફરીથી હું પણ એક બહુ જ વિચારીને કરવા પરવા જેવું છે. જગતમાં ક્યાંક હું પણ જો બીજી રીતે કર્યું ને તો આપણને શું થશે? દંડ મળવાનો છે. બીજાની વસ્તુમાં હું પણ માન્યું, જેલ જવું પડશે. હું પણ બહુ મહત્વનું છે, ક્યાં માનવા જેવું છે? તો ક્યાં મારે હું પણ માનવા જેવું છે? મારું શું અસ્તિત્વ શું છે? તારું જો હોય એ તારાથી જુદું પડે નહીં, અને જુદું પડે એ તારું નહીં. આટલું એક ગુરુદેવનો ન્યાય યાદ રાખજે. ફરીથી હું પણ આપણે બધા માનીએ છીએ તો હું પણ ક્યાં સ્થાપવું? મારું પોતાનું જેને કહે સ્વ, કોને કહેવાય? મારું હોય મારાથી ક્યારેય જુદું પડે નહીં, અને જુદું પડે એ મારું નથી. જીવનમાં વિચારી લેજે કેટલું આપણું છે. કેટલું લઈને આવ્યા હતા? ના થોડું તો લઈને આવ્યા છો, થોડું નહીં, સાથે. આપણને ખબર નહોતી, મોટા વડીલને પૂછ્યા મારા હાથમાં મુઠ્ઠીમાં કેટલું કંઈ લઈને આવ્યો, કેટલું આવ્યો હતો? નહીં. અચ્છા કેટલા લઈને સાથે જઈએ છીએ? અરે જીવનમાં લાવ્યા નથી, લઈ જતા નથી, તો મમતાના ઘર શું કામ ભરીએ છીએ આપણે? જીવનમાં એક સામાન્ય ન્યાયથી પણ જો વિચાર કરીએ તો જીવનમાં ફરી ફરીને જે અત્યારના ગાથાઓ આવે, હજી 23-24-25 ગાથાઓ આવશે, જીવનમાં એટલું નક્કી કરજે, એક સાવ પાયાની વાતો આચાર દેવે સમયસારમાં પણ કરી. નો ડાઉટ મહાપરમાગમ છે, ઉત્કર્ષતાની વાત, પર્યાય માત્રથી ભેદથી રહિતની વાત પણ આવશે, અને આપણા જીવનને યોગ્યની પણ વાત આવશે. પણ એક ખાસ ખાસ જરૂરી શું છે? ફરીથી પરિચય વધારવા જેવો છે. દુનિયાના ભાઈના વિષયોમાં આજકાલ ચલો એક માની લ્યો, ન્યૂઝપેપર બંધ થઈ જાય ને ટીવીમાં ન્યૂઝ ચેનલ બંધ થઈ જાય, શું થશે? નહીં, આકુળ વ્યાકુળ થઈ જશે. હવે પહેલાં તો એવું હતું ને, આવું બધું નહોતું, પહેલાં છાપા હતા ને, છાપા પહેલો ઉઠીને શેની ધ્યા રાહ જોવે? ખબર નહીં, આટલું બધું એકત્વ. બીજું બધું પહેલાં કે ના પહેલાં ઓલાને હજી 5 મિનિટ મોડું થયું હોય તો પણ શું થઈ જાય? જીવનમાં મારા પરિણામમાં શું થઈ રહ્યું છે, મારા પરિણામમાં શું કરવા જેવું છે, એક સમજી લો. એક એક ગાથા જાણે મારા ઉપર આચાર્યદેવે લખેલો એક પત્ર છે. સવારના ઉઠતા એમ થવું જોઈએ, આજે આચાર્યદેવ મને એક પત્રમાં શું લખ્યું હશે. કોઈક મહા સમજી લો અત્યારના, નહીં તો પહેલાંના રાજા મહારાજા, એના ઓલા લખેલો અથવા એના ટ્રેડમાર્ક સહિતનો કાગળ આવે, ક્યારે ખોલતા હશો, ક્યારે વાંચતા હશો? જીવનમાં એક એક ગાથા આચાર્યદેવ આપણા ઉપર લખેલા એ પત્રો છે. ચલો થોડું આજનું પૂરું કરીએ. 11 ગાથાનું છેલ્લો જે દ્રષ્ટાંત કાલનો બાકી રહી ગયો છે ને, શું હતું કાલ 11 ગાથાનું? શું હતું પહેલું દ્રષ્ટાંત? શું હતું પહેલું? તો કાદવ સહિત મળેલું પાણી છે. હવે એ આવ્યું નળમાં, આવી ગમે તે કારણ ભૂલથી ગમે આવ્યું. હવે જેને ખબર નથી, શું ખબર નથી, કે પાણીનો સ્વભાવ કેવો છે? એક નિર્મળ છે, શુદ્ધ છે, સ્વચ્છ છે, પવિત્ર છે. એને ખબર નથી, એ શું માની બેસશે કે પાણી તો આવું જ હશે, ડોળું જ હશે, એટલે કેવું થઈ જાય છે, એ એવું જ પી લે છે. કારણ કે એને શું નથી, શબ્દ શું આવ્યો તો, વિવેક નથી. મલિનતા કોની છે? કાદવની છે. અને શુદ્ધતા એ કોની છે? પાણીની છે. એવો વિવેક ખબર નહીં હોવાથી એ તો એમ માને પાણી તો આવું જ હશે એટલે એવું પી લે છે. તો એને આપણે ફરીથી આગળ પછી હવે વાંચીએ. તો ફરીથી જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ નિર્મળ ભાવ તિરોભૂત આચ્છાદિત થઈ ગયો. શબ્દ શું વાપરો છે? આચ્છાદિત એટલે ઢંકાઈ ગયો, બાકી પાણી તો પાણી છે જ, એની સાથે એ મલિનતા છે. અને એવા જળનો અનુભવ કરનાર પુરુષો, અને એવો કોણ અનુભવ કરે છે? ગંદુ જ પાણી કોણ પી લે છે? એના માટે કયો શબ્દ વાપરો? જળ અને કાદવનો વિવેક નહીં કરનારા ઘણા. તો આવ્યું, જેને બેની ભિન્નતા નથી. કોની ભિન્નતા? કાદવની મલિનતા અને પાણીની નિર્મળતા. આ બેનો વિવેક જેને ખબર નથી, એ ગંદુ જ પાણી એ પી લે છે અને તે જળને મલિન જ અનુભવે છે. અહીં આવી ગયું. હવે એનાથી બીજું પણ શબ્દ છે ને, પણ એટલે શું? શાસ્ત્ર લઈને બેસાય હવે સામે. પણ શબ્દ એટલે શું? થોડું ભણો, આ વાંચતા શીખવું પડે એવું છે. પણ એટલે શું? આગળ આનાથી એક મહત્વની વાત છે. પણ કરીને એમ નહીં, જેમ કહીને કે આ ભાઈ તો આમ છે, તો પણ બીજો એમ કહે છે ને, એનો અર્થ કે હજી બીજી કંઈક મહત્વની. તો હવે શું વાત છે? પણ કેટલાક. ઓલામાં શું શબ્દ હતો? ઘણા. અહીંયા કેમ આવ્યું કેટલાક? કેમ આગળ કહેશે અજ્ઞાની ઘણા હોય, જ્ઞાની તો આવા કોઈક ઓલા મૂર્ખ બુદ્ધિ વગરના બહારના. અહીંયા જે સમજનારના ડાયા, જેને સમજવું છે એ કેવું કરશે? કેટલાક. હવે શબ્દો શું છે? ગુરુદેશ એક એકનો અર્થ કરે. પોતાના હાથથી નાખેલા, નોકરને ન કીધું, પોતે જ્યાં જરૂરિયાત લાગે ત્યાં શું થાય? બીજાને કે પોતે કરતા હોય છે, પોતે જ્યાં, જેને કંઈ મોટો કરોડો રૂપિયાનો ડીલ કરવાનો હોય, એગ્રીમેન્ટ સાઇન કરવાની હોય તો કોને મોકલે? કોને નહીં, નોકરને કહેશે જા સાઇન કરી આવજે, નહીં પોતે જશે. એમ અહીંયા પોતાના છે કે પોતાનો પુરુષાર્થ કરવો પડશે, કોઈ કરાવીને દઈ. પોતાના હાથથી નાખેલા કતકફળ નિર્મળ ઔષધિના પડવા માત્રથી ઉપજેલું. શું પાણી અત્યારના કેવું છે? ગંદુ છે, મલિન છે. હવે એમાં શું પડે છે? કતકફળ એટલે આપણે અત્યારના ફટકડી કહીએ, પેલાની ઔષધિનું નામ છે, કે જ્યાં પડે ત્યાં શું થઈ જાય છે? કાદવ અને પાણી બે જુદા પડે. પણ પોતાના હાથથી નાખેલા એ ઔષધિના પડવા માત્રથી, પડવા માત્ર એટલે તે જ સમયે આત્માનો ભેદજ્ઞાન થાય છે, અનુભૂતિ થાય તે જ સમયે ભિન્નતા. કામ કરીએ આજે ને ફળ પછી, એવું નથી. એ ઉપજેલા જળ કાદવના વિવેકપણાથી, પહેલી લાઈનમાં શું હતું? વિવેક નહીં કરનારા. અહીંયા હવે શું થયું છે? વિવેક. કોનો વિવેક કર્યો? જળ અને શું એનો વિવેક કર્યો? જળ અને કાદવનો શું વિવેક કર્યો? કે જળ ઉપર હોય ને કાદવ નીચે હોય તો શું છે? સ્વભાવ ભિન્નતા એ વિવેક છે. શું છે? બેના શું થવું જોઈએ? સ્વભાવ ભિન્નતા. પા કાદવ છે એનો સ્વભાવ મલિન છે, પાણીનો સ્વભાવ નિર્મળ છે. એ સ્વભાવની ભિન્નતા એ ખરેખર વિવેક છે. તો એ વિવેકથી, એ વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલ, ફરીથી પોતાના હાથથી નાખ્યો તો પોતાના જ પુરુષાર્થ દ્વારા પ્રગટ થયું. શું પ્રગટ થયું? ફરીથી કેવું હતું? એક ભાઈ કેવું પીવે છે? એટલે ઘણા તો કેવું પીવે છે? મલિન જ પીવે. શું કામ મલિન પીવે છે? શેની ખબર નથી? કે મલિનતા જે છે એ કાદવની છે, પાણી તો શુદ્ધ હોય એવી ખબર નથી. અને ખબર નથી તો કતક ફળ નાખતા નથી, ફટકડી વાપરતા નથી, એવું ને એવું જ પી લે છે. પણ આ જ એક સમજુ છે એ કેવા વિવેકવાળા છે અને પોતાના હાથથી નાખેલે છે. તો પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત, ઓલું શું હતું? તિરોભૂત હતું. તિરોભૂત એટલે એ પોતે ત્યારે મલિન દેખાય, હવે જ્યાં જેવો સ્વભાવ હતો એવો પ્રગટ થયો, તેનું નામ શું કીધું? આવિર્ભૂત. હતો તેવો થયો છે. ઓલો હતો તેવો દેખાતો નહોતો. સ્વભાવ તો હતો જ, સ્વભાવ તો છે જ, અજ્ઞાન દશામાં સ્વીકાર નહોતો, જણાતો દેખાતો નહોતો. અને હવે જ્યાં જ્ઞાનમય દશા થાય તો જે છે એવો પણ મેં પ્રગટ થાય. આવિર્ભૂત કરવામાં આવેલ સહજ એક નિર્મળ ભાવપણાને લીધે. આ કોનો શબ્દ વાપરા? કોના માટે? સહજ એક નિર્મળ ભાવપણાને લીધે. કોના માટે? પાણીનો સ્વભાવ. વિવેક કર્યો તો પાણીનો જેવો સ્વભાવ હતો એવો પ્રગટ થઈ ગયો. અને તો પછી એ ભાઈ કેવું પાણી પીવે છે? એને જળને નિર્મળ જ અનુભવે છે. ઓલું આગળ સેમાં કેવો અનુભવ કરે છે? મલિન જ અનુભવે છે. સામ સામે ટેલી કરતા જઈએ, ઓલાની જે વિવેક નથી કરતો કેવું પાણી પીવે છે? મલિન. અને આ કેવું પીવે છે? નિર્મળ. શું કામ નિર્મળ પણ પીવે છે? શું કામ? એને શું થઈ ગયું છે? વિવેક. કોનો વિવેક થયો? મલિનતાનો અને સ્વચ્છતાનો. અને તેથી પ્રયોગ કર્યો. બેના સ્વભાવની ભિન્નતાનો ખ્યાલ હોવાથી કપડું છે એમાં બહાર જે મલિનતા દેખાય એ કપડાનો સ્વભાવ. તો કપડાનો સ્વભાવ કેવો છે? સ્વચ્છ છે. એમ સ્વભાવની ભિન્નતા હોવાથી એ પોતે ભિન્નતાનો પ્રયોગ કરે છે સાબુ લગાડે. એમાં આ કાદવનો સ્વભાવ, પાણીનો સ્વભાવ, ભિન્નતાનો ખ્યાલ છે તો ફટકડી કતક ફળ એમાં નાખે છે અને તો એ કાદવ છૂટો પડીને નિર્મળ પાણીને અનુભવે છે. એ 11મી ગાથામાં આપણને આચાર્ય બહુ સરસ દ્રષ્ટાંત જો એ રીતે ઊંડાણથી વિચાર કરીએ તો હવે તત્વ સમજવું આપણને સહેલું થઈ જાય. તો મહા ઉપકાર કરીને એમણે અમૃતચંદ્રાચાર્ય દેવે દ્રષ્ટાંત લખ્યું અને પૂજ્ય ગુરુદેવશ્રી એના ભાવો ખોલીને આપણા ઉપર પરમ ઉપકાર.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 ભરત ક્ષેત્રના ઋષભાદી મહાવીર પર્યંત 24 તીર્થંકર ભગવાનનો જય, વિદેશ ક્ષેત્રના સિમંદર આદિ 20 વિહરમાન તીર્થંકર ભગવાનનો, અડગબળના સ્વામી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો, સમયસાર નિયમસાર પ્રવચનસાર આદિ સમસ્ત જીનવાણી માતનો, કુનકુન આચાર્ય દેવ, અભરચન આચાર્ય દેવ આદિ સમસ્ત આચાર્ય દેવનો, પરમ ઉપકારી કહાન ગુરુ દેવનો, પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય, આત્મસિદ્ધિ શાસ્ત્રના રચયિતા કૃપાળુ દેવ તથા સર્વજ્ઞાની પુરુષોનો જય, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય. હે જીનવાણી ભારતી તો હે જપો દિન રૈન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન, જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દે તું દુઃખ. બોલો જીનવાણી માતનો જય.